నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం సుఖమోని మంగళం కుంకుందారి ఉజేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే జీవస్వాయ భవాయ సర్వమా.
సమయసార్ భగవాన్ కుంకుందాచార్య రచిత, సమయసార్ તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં જીવ અજીવ અધિકાર પૂરો થયો. આપણે 68 ગાથા અને 45 કળશ સુધી સ્વાધ્યાય પૂરો કર્યો. હવે 45માં કળશમાં જે વાત આવી એનું સહેજ પુનરાવર્તન કરી અને આપણે પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ 45માં કળશ ઉપર પ્રવચનની અંદર જે વાત કરી છે એ લઈએ. તો 45માં કળશ, છેલ્લો કળશ, એમાં એક વાત કરવામાં આવી કે જ્ઞાનરૂપી કરવત દ્વારા જે વારંવાર ભગવાન આત્માને એટલે જીવને અને અજીવને જુદા પાડે છે એવા અભ્યાસ દ્વારા. વારંવાર એટલા માટે કે વારંવાર એવો અભ્યાસ કરશે તો એ જુદા પડશે. એટલે જ્ઞાનની એકાગ્રતાનો એ અનુભવ, એ વારંવાર અભ્યાસ કરતા, એટલે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માની એકાગ્રતાનો અભ્યાસ વારંવાર કરતા એ રાગ જુદો પડી જાય છે, અજીવ જુદું પડી જાય છે. અને એવો અભ્યાસ કરતા ભગવાન આત્માનો અનુભવ થાય છે, રાગ પોતાથી જુદો જણાય છે. એ વાત 45મી ગાથામાં લેવામાં આવી. હવે અહીંયા બે પ્રકારે વાત કરવામાં આવી, એના બે રીતે અર્થ કરવામાં આવ્યા છે, એટલે એને બે આશય તરીકે લેવામાં આવ્યું. એમાં એક વાત એ રીતે લીધી કે સમ્યક દર્શન એવો અર્થ લઈએ, અને બીજી વાત એ રીતે લઈએ કે કેવળ જ્ઞાન. એટલે જ્યારે આવું થાય ત્યારે, એટલે કે જ્ઞાનનો અભ્યાસ કરતા કરતા જીવ અને અજીવ બંને સ્પષ્ટ ભીન જણાઈ જાય છે, એટલે અનુભવ થાય છે કે તરત જ પોતાનું સ્વરૂપ આનંદ રૂપે અનુભવાય છે, એ સમ્યક દર્શન છે. જ્યારે જીવ અને અજીવ એવું ભેદ જ્ઞાન થાય છે કે તરત જ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થયો અને એ સમ્યક દર્શન છે અથવા તો સંકિત છે. જેમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક શ્રદ્ધા, અનંતાનુબંધી કસાયનો અભાવ એ બધું સાથે રહેલું છે એવું સંકિત પ્રગટ થાય છે. એટલે એક અર્થ તો એ રીતે કરવામાં આવ્યો. અને ત્યાં જે મૂળ કળશમાં વાત લેવામાં આવી છે એને એ રીતે લેવામાં આવી કે સમ્યક દ્રષ્ટિ આત્મા શ્રુતજ્ઞાન વડે વિશ્વના સમસ્ત ભાવોને સંક્ષેપથી અથવા વિસ્તારથી એ જાણે છે, જાણી લે છે, એટલે એને એનું જ્ઞાન થઈ જાય છે. આત્માનો અનુભવ થયો તે સમ્યક દર્શન, અને જ્ઞાન થવું તે સમ્યક જ્ઞાન. એટલે એ સમ્યક જ્ઞાન ભલે શ્રુત જ્ઞાન છે, એ સમ્યક જ્ઞાન છે તે પણ શ્રુત જ્ઞાન છે, એ કેવળ જ્ઞાન નથી. છતાંય કેવળ જ્ઞાનના અંશરૂપ છે, અને એમાં એ સમસ્ત વિશ્વને જાણી લે છે, જેમ છે તેમ, જેવું વિશ્વ છે એવું એને જણાઈ જાય છે. પ્રત્યક્ષ જણાય એટલે આત્માના પ્રદેશથી બરાબર જેમ છે તેમ જણાય, એમાં ઇન્દ્રિયોની જરૂર પડે નહીં. એ કેવળ જ્ઞાન, સીધે સીધું આત્માના પ્રદેશથી જ જ્ઞાન થાય, એમાં કોઈ ઇન્દ્રિય વચમાં આવતી જ નથી. અને સર્વજ્ઞને જગતના બધા જ જ્ઞેયો એમ સીધે સીધા જણાય છે, પ્રત્યક્ષ જણાય છે, એ કેવળ જ્ઞાન છે. જ્યારે સમ્યક દ્રષ્ટિને સમ્યક જ્ઞાનમાં પરોક્ષપણે જગતનું જ્ઞાન થાય છે, એટલે એ જ્ઞાન છે. એને માટે એમ કહ્યું કે એ વિશ્વને જેમ છે તેમ જાણી લેનારું જ્ઞાન છે. હવે અહીંયા કેવળ જ્ઞાનમાં જેવું પ્રત્યક્ષપણું છે એવું પ્રત્યક્ષપણું તો નથી. આ જ્ઞાન જે થયું છે એમાં પૂર્વે એણે દ્રવ્યશ્રુતનો અભ્યાસ કર્યો હતો. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનની વાણીમાં જે કંઈ આવ્યું એની એને બરાબર શ્રદ્ધા કરી હતી, એની દ્રઢતા કરી હતી. એને વિકલ્પો દ્વારા પહેલાં એ સમજ્યો, અને ત્યાર પછીથી એ તર્ક કરી અને આગમ અને યુક્તિ એ દ્વારા ધારણા જ્ઞાન સુધી પહોંચ્યો એટલે એને બરાબર એ યથાર્થ દ્રઢ વિશ્વાસ તો થઈ ગયો હતો, પણ એક વખત આત્માનો અનુભવ થાય છે એટલે પછી એની ઉપર સમ્યક ની મહોર લાગી જાય છે એટલે એ જ્ઞાન સમ્યક કહેવાય છે. પણ એ જ્ઞાન શ્રુત જ્ઞાન હોવા છતાંય તે સમસ્ત વિશ્વને જાણનારું છે, એટલે કે સમસ્ત વિશ્વના ભાવોને જાણનારું છે, એટલે એ શ્રુત જ્ઞાન છે છતાં પણ, ભલે પરોક્ષ છે છતાં પણ, એ વિશ્વને જગતને જેમ છે તેમ, છ દ્રવ્યોને જેમ છે તેમ જાણનારું છે, અને ભગવાન આત્મા પોતાનું નિજ સ્વરૂપ એને સર્વથી જુદું અનુભવનારું એવું એ જ્ઞાન છે. એટલે આ સમ્યક દર્શન થયું એ રીતે એક અર્થ લેવામાં આવ્યો, અને બીજો અર્થ કેવળ જ્ઞાન થયું એ રીતે લેવામાં આવ્યો. બીજો આશય એ પ્રમાણે લીધો કે જીવ અજીવનો અનાદિનો જે સંયોગ, જીવની સાથે અજીવ એવું શરીર, જીવની સાથે અજીવ એવું શરીર અનાદિનું છે, અને એ શરીરના કારણે, શરીર સાથેનો રહેલો યોગ એને કારણે જીવને અજીવ સાથે રહ્યા છે અને કર્મના બંધ પણ થાય છે. દ્રષ્ટિ બહારમાં ફરે છે, પરનું લક્ષ્ય કરે છે ત્યારે એને કર્મના બંધ થતા હતા. હવે સમ્યક દર્શન થયા પછીથી વિપરીત માન્યતા, વિપરીત શ્રદ્ધા બધું ચાલ્યું ગયું છે. જીવ સાધક દશામાં છે, છતાં પણ એને શરીર સાથેનો યોગ તો છે જ, અને શરીર સાથેનો યોગ જ્યાં સુધી હોય ત્યાં સુધી પ્રદેશ બંધ તો થાય જ છે. તો અહીંયા એ વાત લીધી કે જીવ અજીવનો અનાદિ જે સંયોગ તે પૂરેપૂરો પૂર્ણપણે કેવળ જુદો, એટલે પૂરેપૂરો જુદો નથી પડ્યો તો, એટલે કેવળ જ્ઞાન થયું હોય તો પણ એ યોગ તો રહ્યો જ છે. એટલે જ્યારે ખરેખર 14મું ગુણસ્થાન આવે ત્યારે યોગ જાય છે અને પછી જીવ સિદ્ધ શિલા ઉપર બિરાજી જાય છે, એટલે એમ અજીવ સાથેનો સંયોગ બિલકુલ ચાલ્યો જાય છે. એટલે અનાદિથી જે સંયોગ તે કેવળ જુદો પડ્યા પહેલા, અર્થાંત જીવનો મોક્ષ થયા પહેલા, ભેદ જ્ઞાન ભાવતા, એટલે પોતે જેવું સ્વરૂપને અનુભવ્યું છે, જે રીતે પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપને અનુભવી રહ્યા છે, એ જ રીતે એ પુરુષાર્થ કરે છે. એટલે ભેદ જ્ઞાન ભાવતા, બધાથી પોતે ભગવાન આત્મા જુદા છે એવો એ અભ્યાસ કરે છે અને એવો જ ભાવ રહ્યા કરે છે નિર્વિકલ્પ ધ્યાનમાં. અને એવી રીતે અભ્યાસ કરે છે મુનિ, નિર્ગ્રંથ મુનિ, તો એ શ્રેણી ચડે છે. એટલે ભેદ જ્ઞાન ભાવતા અમુક દશા થતા નિર્વિકલ્પ ધારા જામી સ્થિરતા થાય છે, જેમાં કેવળ આત્માનો અનુભવ રહ્યો, માત્ર આત્માને જ અનુભવી રહ્યા છે એવી દશા, ત્યારે એ શ્રેણી ચડે છે. અને તે શ્રેણી અત્યંત વેગથી ચડી જાય છે, એટલે આગળ વધતા વધતા એ કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. અને કેવળ જ્ઞાન પ્રગટ થયું છે છતાં પણ હજી શરીર સાથે રહેવાનો યોગ છે, તો એ યોગ પણ ચાલ્યો જાય એટલે કે શરીર રહિત દશા થાય, એટલે જીવ અને અજીવ તદ્દન ભિન્ન થઈ જાય, એટલે અઘાતી કર્મોનો નાશ થાય. અઘાતી કર્મો એટલે આયુષ્ય, નામ, ગોત્ર અને સાતાવેદની, એનો પણ નાશ થાય છે. ત્યારે ખરેખર જીવ દ્રવ્ય અજીવથી કેવળ ભિન્ન થયું, એટલે આ કળશનો આવો પણ અહીંયા અર્થ નીકળે છે. એટલે એ રીતે જીવ અને અજીવના ભિન્ન થવાની આ રીત છે, એટલે બંને રીતે એનો આશય અહીંયા લેવામાં આવ્યો છે. અને એમ જીવને અજીવ બંને જુદા થઈ જાય છે, જીવને અજીવ બંને એકરૂપ થઈને દેખાતા હતા, અહીંયા આખું એક નાટકની રીતે લેવામાં આવ્યું છે. એટલે રંગભૂમિ ઉપર જીવને અજીવ બંને સાથે એક સરખા દેખાય એવા સાંગમાં આવ્યા હતા, એક જેવા દેખાય એવા વેશમાં આવ્યા હતા, તે તેમના લક્ષણ દ્વારા જુદા પડી જાય છે. જીવ અને અજીવ, જીવનું લક્ષણ ચેતન અને અજીવ જે છે એનું લક્ષણ અચેતન, એવા ચેતન અને અચેતન દ્વારા બંને જુદા પડી જાય છે. એટલે એ જે વેશ હતો, જે સ્વાંગ હતો, એ હવે ઓળખાઈ ગયો, એ સ્વાંગ પૂરો થયો, અને એમ સ્વાંગ પૂરો થતા એ રંગભૂમિની બહાર નીકળી જાય છે. આ રીતે વર્ણન કરવામાં આવ્યું. હવે આની ઉપર જે ગુરુદેવે વાત કરી છે એને આપણે લઈએ, અને ત્યાર પછીથી પંડિતજીએ જે કાવ્યરચના લખી છે એ લઈએ. તો આ વાત બરાબર ધ્યાનમાં રાખી અને આપણે કળશ 45 ઉપર ગુરુદેવનું પ્રવચન છે એના કેટલાક અંશો લઈએ. પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો, એમાં પાના નંબર 244. પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો પાના નંબર 244, એના ઉપર કળશ 45 લોકાર્થ ઉપરનું પ્રવચન, એમાં બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે જેમ કરવત બે ફાળ પાડે છે, કરવત દ્વારા લાકડું હોય તો લાકડાની કરવત દ્વારા લાકડાના બે ટુકડા થઈ જાય, અને લોઢું હોય તો લોઢાની કરવત દ્વારા લોઢાના બે ટુકડા થઈ જાય, એવી રીતે અહીંયા અંતરનો અનુભવ જ્ઞાન અને રાગની બે ફાળ કરી નાખે છે. જ્ઞાનરૂપી કરવત અથવા જ્ઞાનરૂપી છીણી દ્વારા બે ભાગ પડે છે. બે ભાગ શા માટે પડે? કોઈ એક વસ્તુના અહીંયા બે ભાગ પડે છે એમ નથી. ઉદાહરણમાં આપણે એમ કહીએ કે લાકડું એક હતું અને એના બે ભાગ પડ્યા, અહીંયા એમ નથી. વસ્તુ એક નથી, વસ્તુ બે હતી, વસ્તુ જોડાયેલી હતી. વસ્તુ એક ન હતી, બે હતી, રાગ અને આત્મા, રાગ અને જ્ઞાન, એ બે વસ્તુ જુદી જ હતી, માત્ર એ બંનેની વચ્ચે સાંધ હતી, સંધિ હતી, અને એ સંધિ ઉપર આ જ્ઞાનરૂપી છીણી અથવા તો જ્ઞાનરૂપી કરવત ચાલે છે, એટલે બે જુદા પડી જાય છે. એમ નથી કે વસ્તુ એક હતી એના બે ભાગ પડે છે, એમ નથી. એટલે અંતરનો અનુભવ જ્ઞાન, એ જ્ઞાન દ્વારા બે વસ્તુ જુદી પડે છે, રાગ અને જ્ઞાન, એમ બે ભાગ કરી નાખે છે. 8 વર્ષના બાળકો પણ કેવળ જ્ઞાન લેતા હશે તે કેવું હશે? 8 વર્ષની ઉંમર કેવળ જ્ઞાન થઈ શકે? ભલે 8 વર્ષનો રાજકુમાર હોય, પણ અંતરમાં એકાગ્રતા અનુભવ દ્વારા આત્માના આનંદનો સ્વાદ આવ્યો છે ને, અને એ સ્વાદનો વારંવાર તે અભ્યાસ કરે છે. એ સ્વાદનો વારંવાર અભ્યાસ કરે છે એટલે કે એવો જ સ્વાદ એ વારંવાર પ્રગટ કરે છે. એમ નથી કે સ્વાદને એ યાદ કર્યા કરે, એમ નથી. જે સમ્યક દર્શન થયું, આત્માનો અનુભવ થયો અને એમાં જે સ્વાદ આવ્યો, જે અનુભૂતિ થઈ, એને કંઈ સ્મરણમાં લાવે છે એમ નહીં, પણ એવું વારંવાર પ્રગટ કરે છે, વારંવાર એને પોતાનું સ્વરૂપ અનુભવમાં આવે છે, એવો અભ્યાસ. એક વખત સમ્યક દર્શન થાય અને જે પુરુષાર્થ કર્યો એ જ પુરુષાર્થ પૂર્ણતા સુધીનો પુરુષાર્થ છે, એ પ્રકાર પુરુષાર્થનો એનો એ જ રહે છે, એમાં કોઈ બીજા પ્રકારનો પુરુષાર્થ પછી હોતો નથી. પુરુષાર્થનો પ્રકાર તો એક જ છે કે પોતે પોતાના સ્વરૂપમાં રહેવું, પણ પછી બાહ્યમાં ફેરફાર જે થાય છે, બાહ્યમાં જે ફેરફાર થાય છે એને આપણે પુરુષાર્થમાં લઈએ છીએ. જેમ કે અંતરંગ પુરુષાર્થ એટલે કે નિશ્ચય ચારિત્ર તો એ જ છે કે પોતે પોતાના સ્વરૂપમાં રમણતા કરવી, એટલે એ પુરુષાર્થ તો એમ જ રહે છે, પણ સમ્યક દ્રષ્ટિને પછી એવા પુરુષાર્થ વખતે એ દીક્ષા ગ્રહણ કરે છે અને નિર્ગ્રંથ મુનિ થાય છે, એટલે બાહ્યમાં ચારિત્ર હોય છે. જેમ જેમ પુરુષાર્થ વધતો જાય છે તેમ તેમ એને બાહ્યમાં પણ એવા ફેરફારો જોવા મળે છે, એટલે પૂર્ણપણે એ નિર્ગ્રંથ દશાને ગ્રહણ કરે છે. સમ્યક દર્શન થયું એ ચોથું ગુણસ્થાન છે, અને એમાં સમ્યક્ત્વ આચરણ ચારિત્ર છે, સ્વરૂપ આચરણ ચારિત્ર છે, એ પુરુષાર્થ છે કે જે દ્વારા એ સમ્યક્ત્વના 8 અંગોને પ્રગટ કરે છે અને સંકિતના 25 પ્રકારના દોષને દૂર કરે છે. પણ એવું સમ્યક્ત્વ આચરણ ચારિત્ર તો એ વખતે છે, છતાં પણ એ આગળ વધીને સંયમ આચરણ ચારિત્ર લે છે, એટલે એ મુનિ થાય છે, અને જો મુનિ નથી થતો તો એ શ્રાવક ધર્મ અંગીકાર કરે છે, એટલે એને દેશ ચારિત્ર છે. 12 વ્રત સહિત 11 પ્રતિમા ધારી એ શ્રાવક થાય છે, 1 વસ્ત્રધારી એ ક્ષુલક થાય છે, અને પછી એટલો પરિગ્રહ પણ છોડી અને નિર્ગ્રંથ મુનિ થાય છે. 10 પ્રકારના બાહ્ય પરિગ્રહનો ત્યાગ અને 14 પ્રકારના અંતરંગ પરિગ્રહનો ત્યાગ કરી અને એ મુનિ થાય છે. એટલે આ બધું જ્યારે બાહ્યમાં ચાલે છે ત્યારે અંદરમાં એનો પુરુષાર્થ તો પહેલા જેવો હતો એ જ પ્રકારનો છે, માત્ર એમાં એકાગ્રતા વધતી જાય છે, સમય વધતો જાય છે, પોતાના સ્વરૂપમાં રહેવાનો સમય એનો વધતો જાય છે, એમાં એકાગ્રતા વધતી જાય છે, એટલે એને આપણે ઉગ્ર પુરુષાર્થ કહીએ છીએ. એટલે એ નિશ્ચય ચારિત્ર તો એમ જ છે, બહારમાં જે ચારિત્ર જે છે એમાં ફેરફાર આપણને દેખાય છે, પણ એ ફેરફાર કંઈ અંતરંગ ચારિત્રનું કારણ નથી કે બાહ્યમાં આવું ચારિત્ર છે માટે અંતરંગ ચારિત્ર આવું થાય છે, એમ નથી. પણ અંતરંગ ચારિત્ર જ્યારે એવું હોય ત્યારે બાહ્યમાં આવું જ હોય એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જે શ્રેણી ચડે એ નગ્ન દિગંબર મુનિ 7મા ગુણસ્થાનની દશામાં જ હોય એ સિવાય શ્રેણી ચડતા જ નથી. શ્રેણી ચડનારને કોઈ કોઈ પરિગ્રહ હોતો જ નથી. એટલે શ્રેણી ચડે છે એ નગ્ન દિગંબર મુનિ સાતમા ગુણસ્થાને હોય, અને સાતમા ગુણસ્થાનના બીજા ભાગમાં એટલે ઘણો અગ્ર પુરુષાર્થ કરે, સ્થિરતા કરે, ત્યારે એ શ્રેણી ચડે છે. એટલે અંતરમાં એકાગ્રતાનો અનુભવ, એના દ્વારા જ આત્માના આનંદનો સ્વાદ આવ્યો છે, અને એવા સ્વાદનો વારંવાર અભ્યાસ કરે છે. એ અભ્યાસ કરે છે એટલે એમ ને એમ એમાં વધારે ને વધારે એકાગ્રતા કરતો જાય છે, અને એકાગ્ર સ્થિત થઈ એકાગ્રતા કરે છે અને એમાં એ સ્થિરતા કરે છે. એકાગ્ર સ્થિત થઈ અંતર્મુહૂર્તમાં પરમાત્મા થાય છે, એટલે શ્રેણી ચડે છે અને તેરમા ગુણસ્થાને આવે છે. એટલે સાતમા ગુણસ્થાનના બીજા ભાગથી આઠમું, નવમું, દસમું ગુણસ્થાન જે છે એ પણ અંતર્મુહૂર્તમાં જ આવી જાય છે. અંતર્મુહૂર્ત એટલે બે ઘડી કરતા ઓછો સમય, 48 મિનિટ કરતા ઓછો સમય. અને એવી જ રીતે બીજા અંતર્મુહૂર્તની અંદર એ 12મા ગુણસ્થાનથી 13મા ગુણસ્થાને આવે છે, બીજું શુક્લ ધ્યાન પ્રગટે છે, અને એમ 13મું ગુણસ્થાન આવે છે એટલે પરમાત્મા દશા થઈ સર્વજ્ઞતા પ્રગટ થાય છે. એટલે આ આખી વાત અહીંયા કળશમાં દર્શાવવામાં આવી છે. આત્મા જ્ઞાન અને આનંદની ઉત્કૃષ્ટ લક્ષ્મીનું નિધાન. ગુરુદેવ શું કહે છે? આત્મા કેવો છે? જ્ઞાન અને આનંદની ઉત્કૃષ્ટ લક્ષ્મીનું નિધાન ત્રિકાળ પરમાત્મ સ્વરૂપ પદાર્થ છે. પરમાત્મ સ્વરૂપ પોતે છે, માટે એવું સ્વરૂપ એ પ્રગટ કરે છે. પોતે પરમાત્મ સ્વરૂપ છે, સર્વજ્ઞ સ્વરૂપ છે, માટે એવા સ્વરૂપને પ્રગટ કરે છે. એ વસ્તુ બહારથી આવતી નથી, એ માત્ર રાગથી ભિન્ન પડીને સ્વરૂપમાં એકાગ્ર થવાનો વારંવાર અભ્યાસ કરે છે, અને એમ થતાં એ રાગને જુદો પાડે છે. રાગ અને આત્માને પૂરેપૂરા જુદા પાડવા છે ને, એટલા માટે અહીંયા કહે છે કે જ્ઞાનરૂપી કરવતનો વારંવાર અભ્યાસ નચાવવો, વારંવાર અંતર અનુભવ વડે આનંદના પરિણામમાં સ્થિત થવું. અને ક્યાં સુધી એ પુરુષાર્થ હોય, ક્યાં સુધી એ પુરુષાર્થ હોય? તો કહે છે કે યાવત, એટલે કે જ્યાં સુધી જીવ અજીવ જુદા ન પડે ત્યાં સુધી. જીવા જીવો, જીવ અને અજીવ બંને પ્રગટપણે જુદા ન થાય ત્યાં સુધી એવો જ એ પુરુષાર્થ કરે છે. આ પુરુષાર્થની દિશા બતાવી કે કઈ રીતે પુરુષાર્થ એનો હોય છે. હવે અહીંયા પાના નંબર 245 ઉપર ભાવાર્થ ઉપરનું પ્રવચન, એમાં પહેલા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ પ્રભુ આત્મા છે. પ્રજ્ઞા એટલે જ્ઞાન અને બ્રહ્મ એટલે આનંદ. આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ પોતે જ છે. આત્માને જ્ઞાન અને આનંદ કંઈ બહારથી આવતા નથી, એનું સ્વરૂપ જ એવું છે, એનામાં એવા ગુણ છે એટલે એનું એવું સ્વરૂપ છે. જેવા ગુણ હોય, જેવા ગુણ હોય એવો સ્વભાવ હોય, એવું પરિણમન હોય, એવું સ્વરૂપ હોય. આત્માનમાં એવા ગુણ છે કે જેને કારણે એ જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, એટલે પોતે જ એવો છે, એને બહારથી કંઈ લેવા કરવા જવાની જરૂર પડતી નથી. આત્માને કોઈ બીજો આનંદ આપી શકે નહીં. આત્મા પોતે પોતાનો આનંદ, શાંતિ, જ્ઞાન બધું પોતામાં રહ્યું છે, એને જ અનુભવે છે, એને જ ભોગવનારો છે. એ પરને ભોગવનારો છે એમ કહેવું એ તો વ્યવહાર છે. એ પરને જાણનારો છે એમ કહેવું એ પણ વ્યવહાર છે. એ પોતે જ ભગવાન આત્મા આનંદ સ્વરૂપ અને જ્ઞાન સ્વરૂપ છે. એ પોતે પોતાના એવા સ્વભાવને ભોગવે છે, એને અનુભવે છે. હવે આવું હોવા છતાં અજ્ઞાનીને આ ખ્યાલ નથી, એટલે એ વારમાં શોધવા જાય છે. પરંતુ આવા જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય બ્રહ્મ આત્માનો વારંવાર અભ્યાસ કરતા ચૈતન્ય સ્વરૂપ છે એ જીવ છે અને રાગાદી અજીવ છે, એમ જીવ અને અજીવ બંનેનો ભેદ જણાય છે. કેવી રીતે? જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય બ્રહ્મ આત્માનો વારંવાર અભ્યાસ કરતા, એટલે એ વિચારની દ્રઢતા કરીને, પહેલા તો વિકલ્પ સાથે કે હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ જ છું એવો નિર્ણય કરવો, આગમ દ્વારા, યુક્તિ દ્વારા એવો જ બરાબર યથાર્થ નિર્ણય થવો જોઈએ. જો નિર્ણય પાકો હશે તો જ પુરુષાર્થ થશે. નિર્ણય પાકો નહીં હોય તો એ ફાંફા મારશે, એ અહીંયા જશે ને ત્યાં જશે ને બધી જગ્યાએ એને રખડવાનું થશે. જેટલા સંતો આવશે એ બધા પાસે દોડાદોડ કરશે, કેમ કે એને નિર્ણય નથી થયો ને. એટલે જેને નિર્ણય થયો છે એને પછી એ દોડાદોડ મટી જાય છે, એને માર્ગની દિશા સ્પષ્ટ થઈ જાય છે. અને જેને દોડાદોડ છે એને તો પડવાનું કારણ બને. સામે જે બેઠેલા છે જે પ્રકારે વાત કરે એ પ્રકારે એમાં હામાં હા કરે છે, કેમ કે પોતે નિર્ણય નથી કરી શકતો. માટે નિર્ણય એને જાતે કરવાનો છે, ભલે બધા પાસે ગયો હોય પણ એમાંથી નક્કી એને કરવાનું છે કે સાચું શું છે, સત્ય શું છે, જીનેશ્વરની વાણી શું છે, આગમ શું છે. અને એને એ અભ્યાસ કરી યુક્તિ દ્વારા પોતે નિર્ણય કરવો પડશે. એ પોતે નિર્ણય નથી કરતો તો પછી એ અનેક પ્રકારે દોડાદોડ કર્યા કરશે, દ્વિધામાં રહ્યા કરશે અને આમને આમ જીવન પૂરું કરશે. એટલે એક વખત સાચો નિર્ણય કરવાનું થશે પછી દોડાદોડ મટી જશે, નિશ્ચિત થઈ જશે કે મારે આ જ કરવાનું છે. એટલે એમ નક્કી થતાં પછી અભ્યાસ શરૂ થાય છે. અને એ અભ્યાસ કોનો છે? પોતાના સ્વરૂપમાં જવાનો અભ્યાસ. પોતાનું સ્વરૂપ આવું છે એવો બરાબર નિર્ધાર થયો છે, નક્કી થયું છે તો પછી એવું જ સ્વરૂપ પ્રગટ કરવા માટે થઈ અને પુરુષાર્થ કરશે. એટલે એમ કરતા એને જીવ ને અજીવનો ભેદ એટલે સમ્યક દર્શન થશે. અને સમ્યક દર્શન થયા પછીથી એ જ અભ્યાસ વિશેષ ઉગ્રતાથી કરશે એટલે સહજ રીતે પર તરફનું લક્ષ છૂટી જશે. પર તરફનું લક્ષ છૂટી જશે, પરની રૂચિ છૂટી જશે એટલે બધા પરિગ્રહોનો સહજ રીતે ત્યાગ થશે. પરિગ્રહ ત્યાગવા જવાથી ત્યાગ થતો નથી. બાહ્યમાં ગમે તેવા બાવા થઈને નીકળી જઈએ તો અંદરમાં જ્યાં સુધી રાગ પડ્યો છે ત્યાં સુધી જગતના પદાર્થો પ્રત્યેનું આકર્ષણ જતું નથી, એના પ્રત્યેની આસક્તિ જતી નથી. એ નગ્ન દિગંબર મુનિ થઈને બહાર નીકળ્યા પછીથી પણ એ એમ કે અમે આમ ફલાણા શેઠના દીકરા હતા અને અમારે ઘેરે તો 3 ગાડીઓ હતી. એનો અર્થ શું થયો? હજી એને ગાડીઓનું મહત્વ છે, એને પર પદાર્થોનું મહત્વ છે એટલે એ હજી આસક્તિ ઘટી જ નથી, ભલે છોડ્યું છે છતાં પણ. એટલે જે છૂટે છે એ તો જ્ઞાનથી છૂટે છે, કોઈ છોડવાથી છૂટે છે એમ નથી. પહેલા પણ જ્યારે એની સમીપમાં હતો ત્યારે પણ એ તો છૂટું જ પડ્યું હતું, ત્યારે પણ એ છૂટું જ પડ્યું હતું. માત્ર એ ઘરબાર ત્યાગીને બહાર નીકળી જાય છે એટલે ત્યાગ થઈ જાય છે એમ નથી. આત્મામાં તો ત્યાગ ઉપાદાન શૂન્ય તો શક્તિ નામનો ગુણ છે એટલે આત્મા તો ખરેખર કોઈ પરપદાર્થને ગ્રહણ કરતો જ નથી. જ્યારે એ પરપદાર્થને ગ્રહણ કરતો જ નથી તો પછી પરપદાર્થને છોડવાની વાત જ ક્યાં રહી? એટલે એ પોતે પોતાના સ્વરૂપને જાણે છે, ઓળખે છે એટલે બધું છૂટું પડ્યું છે, બધું છૂટું છે, પોતાથી જુદું છે, પોતાથી ભિન્ન છે એમ એને નિર્ણય થાય છે. એમ એને નિર્ણય થાય છે એ ત્યાગ છે. બીજું બધું પોતાથી જુદું જ છે, એ મારું છે જ નહીં, મારું હતું જ નહીં એવો જ્યારે એને પાકો નિર્ણય થાય છે તે ખરેખર તો ત્યાગ છે. અહીંયા તો એ વાત છે કે જીવ અને અજીવ બંનેનો ભેદ ક્યારે જણાય છે? કે જ્યારે એ એવો પુરુષાર્થ કરે છે દ્રઢતા કરીને કે હું ભગવાન આત્મા બધાથી જુદો છું, આ બધું જે છે એ જુદું છે, 29 પ્રકારના ભાવ છે, બધા અધ્યવસાનો છે એ બધા જુદા છે, તે અજીવ છે, એ જીવનું સ્વરૂપ નથી. જીવનું સ્વરૂપ તો ત્રિકાળ જ્ઞાયક જ છે, આનંદ સ્વરૂપ છે એમ એ નિર્ણય કરે છે અને એનો પુરુષાર્થ કરે છે એટલે અનુભવ થાય છે, તે સમ્યક દર્શન છે. અને જેવું સમ્યક દર્શન થાય છે તરત જ આત્માનો અનુભવ થાય છે. નિર્વિકલ્પ ધ્યાનમાં જેવું સમ્યક દર્શન એટલે જેવો એ ભેદ જણાય છે, જીવ અને અજીવ જુદા પડે છે, તે તરત જ એને આત્માનો અનુભવ થાય છે એ સંકેત છે. પોતે બીજાથી જુદો પડવો એ ભેદ જ્ઞાન, એવું ભેદ જ્ઞાન થાય છે કે તરત જ પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે. પછી પેલું જે જુદું પડ્યું છે એનો અનુભવ નથી થતો, એ કે રાગનો અનુભવ નથી થતો. રાગ અને આત્મા બે જુદા પડ્યા તો અનુભવ એને પોતાનો થાય, એ રાગનો અનુભવ નથી થતો. નિર્વિકલ્પ ધ્યાનમાં હું બધાથી જુદો એમ થાય છે તો પછી અનુભવ જે થાય છે તે હુંનો અનુભવ થાય છે અને હુંનો અનુભવ એ આનંદ રૂપે થાય છે, એ સંકેત છે. જ્ઞાન સ્વભાવી આનંદઘન પ્રભુ આત્માનો અભ્યાસ કરતા સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. એટલે કે કોઈ બાહ્ય નિમિત્તથી કે વિકલ્પથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે એમ નથી, બીજા કોઈ કરી આપે કરાવી આપે એમ નથી, કોઈના આશીર્વાદથી થઈ જાય, કોઈના વાસ્કેપથી થઈ જાય, કોઈના ચરણ સ્પર્શથી થઈ જાય એમ નથી, કોઈ માથા ઉપર હાથ મૂકી દે એટલે થઈ જાય એમ નથી. કૃપાળુદેવમાં ક્યાંક કોઈક વાત આવે એના અર્થ લોકો એવા કરે છે પણ એવો કૃપાળુદેવનો કહેવાનો આશય હતો જ નહીં. કેટલાકના મનમાં એમ હોય છે ને બીજ જ્ઞાન પ્રાપ્ત કરાવે, બીજ બોધીને એ બધી વાત આવે એટલે ઘણાના મનમાં એમ થઈ જાય કે કંઈક એવું આપી દે તો જ થાય, બોધિ બીજની પ્રાપ્તિ કંઈક આપી દે તો થાય. થાય જ નહીં પ્રભુ, આ હાથ બીજાના માથા ઉપર મૂકી દે ગમે તેવા જ્ઞાની હોય તો પણ તો કઈ પેલાને જ્ઞાન આવી જાય એમ બને નહીં. કેમ કે એ ગુરુનો હાથ છે ને એ પૂતગળ છે, અને પેલાનું માથું છે એ પણ પૂતગળ છે. ભગવાન આત્માને જે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય છે એ તો અંદરમાં પુરુષાર્થ કરવાથી થાય છે, એમના આશીર્વાદથી નથી થતી, એમના વચનોથી પણ નથી થતી. તીર્થંકર ભગવાનના સમોસરણમાં બેઠા હોઈએ અને સાક્ષાત તીર્થંકર ભગવાનની વાણી ઓમકાર ધ્વનિ સાંભળતા હોઈએ ને તો પણ સમ્યક દર્શન નથી થતું, એવા ને એવા પાછા આવીએ છીએ. અને એનો દાખલો જોવો હોય તો આપણે બેઠા છીએ જ છે. સમોસરણમાં આપણે કેટલી વાર જઈ આવ્યા હોઈશું, અનેક વાર જઈ આવ્યા હોવા છતાં પણ ત્યાંથી કોરા પાછા આવવાનું થયું છે. એટલે સમોસરણમાં બેઠેલા બધા જીવોને કંઈ સમ્યક દર્શન થઈ જાય ને જ્ઞાન થઈ જાય કે કેવળ જ્ઞાન થઈ જાય એમ થતું નથી. જે પુરુષાર્થ કરે છે એને થાય છે, અને જેને એવો પુરુષાર્થ ઉપડ્યો છે એને માટે એમ કહેવાય કે ભગવાનની વાણી એને એ સમ્યક દર્શન કે કેવળ જ્ઞાન માટેનું નિમિત્ત કારણ બન્યું. પણ જેને એવું થયું જ નથી એને તો એ નિમિત્ત પણ કહેવાતું નથી. એટલે પોતાના પુરુષાર્થ દ્વારા જ થાય છે, એ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે, એમાં કોઈ બાહ્ય નિમિત્ત નથી કારણભૂત કે કોઈ વિકલ્પ નથી. હવે આ વાતનો અભ્યાસ ન મળે અને આ વાત અત્યારે ચાલતી નથી એટલે લોકોને એ નવી લાગે છે. એટલે લોકો તો પછી એમ જ માને છે કે આવો ધર્મ ક્યાંથી લઈ આવે. લોકો તો એમ સમજે કે વ્રત પાળો, ઉપવાસ કરો, ભક્તિ કરો, દાન કરો, મંદિર બનાવો, રથયાત્રા કાઢો, ગજરથ ચલાવો, એ બધું ધર્મ. ગુરુદેવ કહે છે કે પણ બાપુ એ કાંઈ ધર્મ નથી. બહુ સરસ રીતે ચોખ્ખું કહ્યું છે કે એ કાંઈ ધર્મ નથી. હવે પારા નંબર 246 ઉપર અહીંયા કહે છે કે સમકિતની પર્યાયમાં જેને સમ્યક દર્શન થયું છે એવો સમકિતિ, એ સમકિતની પર્યાયમાં વિશ્વને જાણવાની તાકાત છે. કળશમાં આવ્યું ને કે એ વિશ્વને જાણી લે છે એ વાત કળશમાં આવી ને, એની જરા અહીંયા ગુરુદેવે સ્પષ્ટતા કરી છે. કહે છે કે સમકિતની પર્યાયમાં વિશ્વને જાણવાની તાકાત છે. ચાહે તિર્યંચ હો કે શરીર થી 8 વર્ષની બાલિકા હો, જો સમ્યક દર્શન તો ગમે તેને થાય, જે પુરુષાર્થ કરે એને થાય, જીવ માત્રને સમ્યક દર્શન થઈ શકે, જે જ્ઞાન ભાવે પરિણમી જાય છે એને સમ્યક દર્શન થાય છે, અને એ ભવ્ય છે, એ ભવ્ય છે. બાકી બાહ્યમાં ગમે તે કરે, અને જો એ પોતે પોતાના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માના ભાવે નથી પરિણમી શકતો તો એને સમ્યક દર્શન નથી થતું, તો એ અભવ્ય છે. એટલે અહીંયા કહે છે કે ચાહે તિર્યંચ હો કે શરીરથી 8 વર્ષની બાલિકા હો, પરંતુ જેને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્માના અભ્યાસથી નિર્મળ સંકિત થયું છે, તેની શ્રુત જ્ઞાનની પર્યાયમાં વિશ્વને જાણવાની તાકાત છે. શ્રુત જ્ઞાનની પર્યાયમાં વિશ્વને જાણવાની તાકાત છે. વિશ્વને જાણી લે છે, જાણી લે છે એટલે કે જગતના ભાવને, જગતનું પરિણમન કેવા પ્રકારે, કઈ રીતે, કેમ છે, એ બધું એ જાણી લે છે. શ્રુત જ્ઞાન જાણવા વાળું છે, અહીંયા કેવળ જ્ઞાન નથી, એટલે પરોક્ષપણે જાણી લે છે. એટલે તેની શ્રુત જ્ઞાનની પર્યાયમાં વિશ્વને જાણવાની તાકાત છે. સમ્યક્ત્વ થયું, મિથ્યાત્વ ગયું, એટલે બધી વસ્તુ જેમ છે તેમ બરાબર થાય, એવી જેમ છે તેમ બરાબર સમજાય, એવી જ બરાબર શ્રદ્ધા થાય. શ્રદ્ધા ગુણનું પરિણમન સમ્યક થયું. ખોટી ઊંધી શ્રદ્ધા હવે થતી નથી, એટલે જગત જેમ છે તેમ એને જાણી લે છે. એને વિશ્વને જાણવાની તાકાત શ્રુત જ્ઞાનની પર્યાયમાં આવી, સમકિતિને તો ક્યાંથી આવી? તો કે પેલું મિથ્યાત્વ ગયું ને, એટલે જેમ છે તેમ જ એ જાણે છે, એટલા માટે એ જગતને જાણે છે. એક સમયની પર્યાય આખાય લોકાલોકના સમસ્ત ભાવોને સંક્ષેપથી અથવા વિસ્તારથી જાણે છે, અને એનું કારણ અંદરમાં પડ્યું છે. એનું કારણ શું છે? તો કે જેનો સ્વભાવ જ જાણવાનો છે તે શું ન જાણે. ભગવાન આત્માનો સ્વભાવ જ્ઞાયક 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 જાણવાનો સ્વભાવ છે, તો એ જ્ઞાનની પર્યાયમાં એ જગત આખાને જાણી લે છે, જગત આખાના ભાવોને સંક્ષેપથી અથવા વિસ્તારથી જાણે છે. નિશ્ચયથી વિશ્વને પ્રત્યક્ષ જાણવાનો જીવનો સ્વભાવ છે, એનો સ્વભાવ છે, અને એવો સ્વભાવ કેવળ જ્ઞાન થતાં એને પૂર્ણપણે પ્રગટ થાય છે. માટે જ્ઞાની વિશ્વને જાણે છે એમ કહ્યું છે. શાસ્ત્રમાં વાત આવે કે જ્ઞાની જગત આખાને જાણે છે, જગત આખાના ભાવોને જાણે છે. એ જ્ઞાની કોણ? એ સંકિતી છે. શ્રુત જ્ઞાનની પર્યાયમાં પણ એટલી તાકાત છે, ભલે એ પરોક્ષ છે પણ તો પણ એ લોકાલોકને જાણવાનો એનો સ્વભાવ છે. કેમ કે એ જ્ઞાન છે તે આત્માનું છે અને એની એ પર્યાય છે, એ જ્ઞાનની પર્યાય છે. એ શ્રુત જ્ઞાન હોય કે કેવળ જ્ઞાન હોય પણ છેવટે તો એ જ્ઞાનની પર્યાય છે. અને એ શ્રુત જ્ઞાનની પર્યાય પરોક્ષપણે પણ લોકાલોકને જાણે છે. હવે આ પહેલા આશયની વાત અને બીજા આશયની વાત તો આપણે કરી, પણ આપણે હવે બીજી વાત પણ સાથે સાથે લઈએ. કેમ કે ગુરુદેવે આ કળશમાં ઘણી બીજી વાત લીધી છે તો આપણે અહીંયા લઈએ. પારા નંબર 248 ઉપર એક પ્રશ્ન ઉપર આપ્યો છે કે કાર્યમાં બે કારણ હોય છે, એના વિશે અગાઉ વાત થઈ ગઈ છે તો આપણે એ પ્રશ્નનો જવાબ નથી લેતા. એ વાત અહીંયા પણ ગુરુદેવે એ જ પ્રકારે આપી છે. પણ એની નીચે બીજો પ્રશ્ન લીધો છે, પાનો 248 એમાં એક નીચે બીજો પ્રશ્ન લીધો છે કે દેશના લબ્ધિ મળતા અજ્ઞાન દૂર થાય છે એમ લખ્યું છે ને. કેમ કે અહીંયા મૂળ કળશની અંદર જે વાત આવી છે એમાં એ ઉલ્લેખ થયો છે. એ વખતે એ પ્રાપ્તિ કરે છે એટલે દેશના લબ્ધિને કારણ તરીકે લેવામાં આવ્યું. તો નિમિત્ત કારણ જે છે ને એ વિશે અહીંયા વાત કરતા ગુરુદેવ ઉત્તર આપે છે કે દેશના લબ્ધિ મળે ત્યારે અજ્ઞાન દૂર થાય. અને એ શાસ્ત્રમાં પણ એ રીતે વાત આવે છે ને, દેશના લબ્ધિ, દેશના મળે ત્યારે, એટલે ઉપદેશ મળે તો જ્ઞાન થાય. એને માટે ઉત્તર આપ્યો છે કે એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવાની વાત છે. ત્યાં એમ સમજાવ્યું છે કે સમ્યક દર્શન થવા પહેલા દેશના લબ્ધિ હોય છે, બસ એટલું. શું? સમ્યક દર્શન થવા પહેલા દેશના લબ્ધિ હોય છે. જેને સમ્યક દર્શન થાય એને પહેલા નિમિત્ત કારણ કંઈક હોય છે, ઉપદેશ રૂપે એને કંઈક સાંભળવાનું મળે, જાણવાનું મળે, અભ્યાસ કરવાનું મળે, વાંચવાનું મળે, મનોમંથન થાય, એટલે પહેલા દેશના લબ્ધિ હોય છે, એટલું જ. પરંતુ તેથી કરીને એટલે દેશના લબ્ધિથી સમ્યક દર્શન થાય છે એમ નથી. તથા જ્યારે પરનું લક્ષ છોડીને સ્વમાં જાય છે ત્યારે એ ગુરુનો ઉપદેશ હોય કે ભગવાનની દેશના હોય એને નિમિત્ત કહેવામાં આવે. પણ એ નિમિત્ત દ્વારા કંઈ થાય છે એમ નથી, માત્ર એનું જ્ઞાન કરાયું છે કે જેને સંકિત થાય છે એને પહેલા એવી દેશના લબ્ધિ હોય છે, એટલે કે એવું નિમિત્ત હોય છે. ગુરુના ઉપદેશને નિમિત્ત કહેવામાં આવે. જેને સમ્યક દર્શન થાય એને, જો ગુરુનો ઉપદેશ તો સાંભળવામાં બધાને આવતો હોય, સભામાં 1000 માણસ બેઠા હોય, પણ એમાં જેને સમ્યક દર્શન થાય એને માટે એમ કહેવાય કે એ દેશના લબ્ધિ, બાકી બીજાને માટે એ કંઈ કહેવાય. આગળ સ્પષ્ટતા કરી છે કે કહ્યું ને કે સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાદ્ય ઉત્પાદક ભાવનો અભાવ છે. આપણે આ વાત સમજવાની છે જરા. ઉત્પાદ્ય ઉત્પાદક ભાવનો અભાવ છે એટલે બીજી ચીજ જીવની પર્યાયને કરે કે પરની પર્યાય ઉત્પન્ન કરવાનો જીવ કરવાને માટે જીવ લાયક થાય એવા ભાવનો અભાવ છે. પરની પર્યાય, બીજાની પર્યાયને ઉત્પન્ન કરવી એ ઉત્પાદ્ય અને ઉત્પાદક ભાવ, ઉત્પાદ્ય અને ઉત્પાદક ભાવ હોતો નથી. એટલે એક દ્રવ્ય સાથે બીજા દ્રવ્યને એવો ઉત્પાદ્ય ઉત્પાદક ભાવ હોતો નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાય ઉત્પન્ન કરે એમ બનતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પર્યાય ઉત્પન્ન કરે એવો સંબંધ હોતો નથી, એને ઉત્પાદ્ય ઉત્પાદક ભાવનો અભાવ કહેવામાં આવે. એટલે કે બીજી ચીજ જીવની પર્યાય કરે, જીવની પર્યાય થવામાં બીજી ચીજ કારણ હોય નહીં, બીજી ચીજ જીવમાં પર્યાય કરે એમ બને નહીં. જીવ દ્રવ્ય જુદું ને બીજું દ્રવ્ય જુદું છે, એ બીજું દ્રવ્ય જીવમાં કંઈ પર્યાય કરે એમ બને નહીં. એટલે જીવની પર્યાય જ્ઞાનની થઈ અને સમ્યક જ્ઞાન થયું તો બીજું કંઈ એમાં કંઈ એ પર્યાય કરવાવાળું હોય એમ બને નહીં. એ જ રીતે પરની પર્યાય ઉત્પન્ન કરવાને માટે જીવ લાયક થાય એમ પણ બનતું નથી. બીજા દ્રવ્યની અંદર જીવ કંઈ કરે એમ પણ થતું નથી. એટલે ગુરુનું દ્રવ્ય જુદું અને આ જીવનું દ્રવ્ય જુદું. એટલે પેલો જીવ, ગુરુનો જીવ, આ જીવની અંદર કંઈ પણ કરે એમ બને નહીં. એટલે પરની પર્યાય ઉત્પન્ન કરનાર ને પરની પર્યાયને ઉત્પન્ન કરવાને માટે જીવને કોઈ એવી લાયકાત હોય એમ બને નહીં. નહીતર પછી શું થાય? જો એવું થતું હોય કે એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને ઉત્પન્ન કરતું હોય તો પછી શું થાય? તો પછી બે દ્રવ્યોની વચ્ચે કારણ કાર્યભાવ સિદ્ધ થાય. કારણ એક દ્રવ્યમાં, કાર્ય બીજા દ્રવ્યમાં. કાર્ય થાય એક દ્રવ્યમાં, કાર્ય થાય એનું કારણ બીજા દ્રવ્યમાં હોય એમ થયું. એવું તો બનતું નથી, સિદ્ધાંતની વિરુદ્ધની વાત છે. જ્યાં કાર્ય થાય છે ત્યાં જ કારણ હોય, આપણે અગાઉ પણ કરી ગયા છીએ. માટીનો ઘડો બને છે તો માટીનો ઘડો બને એમાં કુંભાર કાર્ય કરે અને માટીમાંથી ઘડો બને એમ નથી. કુંભાર નિમિત્ત છે, કાર્ય થવાનું કારણ તો માટી પોતે જ છે. માટીમાં એવા ગુણ પડ્યા છે એટલે એ ઘડા રૂપે પરિણમે છે. માટી જ કારણ છે અને કાર્ય પણ માટીમાં થયું. કાર્ય શું થયું? તો પર્યાય બદલાઈ પિંડરૂપ અવસ્થામાંથી ઘડારૂપ થયું. તો કાર્ય અને કારણ એક જ દ્રવ્યમાં હોય, આપણે અગાઉ વાત કરી છે, ફરીથી યાદ કરાવું. કાર્ય અને કારણ એક જ દ્રવ્યમાં હોય, બે બીજા જુદા જુદા ભિન્ન દ્રવ્યમાં હોય નહીં. હવે જો આપણે અહીંયા ઉત્પાદ્ય ઉત્પાદક ભાવ ને લઈએ અને એને જો એ રીતે લઈએ કે બે દ્રવ્યની વચ્ચે હોય, એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને ઉત્પન્ન કરી શકે જો એમ લેવામાં આવે, તો પછી એનો અર્થ એવો થયો કે બે દ્રવ્ય વચ્ચે કારણ કાર્યભાવ સિદ્ધ થઈ ગયો. કારણ કાર્યભાવ સિદ્ધ થઈ જાય તો પછી એક દ્રવ્ય કારણ બને અને બીજું દ્રવ્યની અંદર એનું કાર્ય થાય. એટલે આમ તો બનતું નથી. એટલે કારણ કાર્યભાવ બે દ્રવ્ય વચ્ચે હોય નહીં, બે દ્રવ્યની વચ્ચે કારણ કાર્યભાવ હોય નહીં. એટલે ઉત્પાદ્ય ઉત્પાદક ભાવનો પણ અભાવ એ દ્રવ્યોની વચ્ચે હોય છે. એટલે એવું કરતા કર્મ પણ અહીંયા એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે એવું સિદ્ધ થતું નથી. એટલે કે જીવનું કાર્ય રાગ કરે એમ બનતું નથી, રાગથી જીવનું કાર્ય થાય એમ સિદ્ધ થતું નથી. જીવ પોતે જ પોતાના પરિણામને કરે છે અને એ પણ અત્યંત નિરપેક્ષપણે પોતે પોતાનો કરતા થઈ અને પોતાના પરિણામને કરે છે. એમાં બીજો કોઈ કરતા નથી, બીજો કોઈ એની પર્યાયને કરાવનારો નથી, બીજો કોઈ એને મદદ કરતા પણ નથી. જીવ જીવનું કાર્ય કરે, અજીવ અજીવનું કાર્ય કરે. જીવ ને અજીવનું કાર્ય બંને સ્વતંત્રપણે થાય છે. જીવ કંઈ અજીવનું કાર્ય કરે કે અજીવ જીવનું કાર્ય કરે એ તો ત્રણ કાળમાં શક્ય જ નથી. એ વાત તો શક્ય જ નથી, થાય જ નહીં. ગાથા 372માં કહ્યું છે ને કે સર્વ દ્રવ્યોને નિમિત્તભૂત અન્ય દ્રવ્યો પોતાના, અર્થાંત સર્વ દ્રવ્યોના પરિણામના ઉત્પાદક છે જ નહીં. આ વાત થોડી સમજીએ પછી આગળ તો આવશે. સર્વ દ્રવ્યોને, જેટલા દ્રવ્યો છે બધા દ્રવ્યોને નિમિત્તભૂત અન્ય દ્રવ્ય, એક દ્રવ્ય જે છે એની અંદર જ્યારે કાર્ય થાય ત્યારે જે નિમિત્ત તરીકે બીજું દ્રવ્ય છે એ, સર્વ દ્રવ્યોને માટે એ વાત લીધી છે કે સર્વ દ્રવ્યોને નિમિત્તભૂત અન્ય દ્રવ્યો પોતાના, અર્થાત પેલા સર્વ દ્રવ્યો જેની વાત ચાલે છે એના એના પરિણામના ઉત્પાદક છે જ નહીં. સર્વ દ્રવ્ય એટલે એક દ્રવ્ય લઈએ, એ નામનું દ્રવ્ય છે, એમાં જ્યારે કાર્ય થાય ત્યારે બી નામનું બીજું દ્રવ્ય એ નિમિત્ત કારણ છે, ત્યારે એ નામના દ્રવ્યની અંદર પેલું બી નામનું દ્રવ્ય ઉત્પાદક નથી, એ ઉત્પાદક તરીકે વર્તતું નથી. એના પરિણામ ઉત્પન્ન થયા તો એના પરિણામ ઉત્પન્ન કરનારું એ નામનું દ્રવ્ય પોતે જ છે. જે દ્રવ્યમાં એક ઉત્પન્ન થાય છે પર્યાય, જે કાર્ય થાય છે એનો ઉત્પાદક એ પોતે દ્રવ્ય છે, બીજું અન્ય દ્રવ્ય નથી, નિમિત્ત એનું ઉત્પાદક નથી. નિમિત્ત જે પરદ્રવ્ય છે તે નિમિત્ત છે, તે પરદ્રવ્ય છે, તે સ્વદ્રવ્યના પરિણામનો ઉત્પાદક છે જ નહીં. બહુ સમજાય એવું સહેલું છે. સ્વદ્રવ્ય ભગવાન આત્મા, એમાં નિમિત્ત તરીકે જે છે તે બીજું દ્રવ્ય પરદ્રવ્ય છે, એ કંઈ ભગવાન આત્માના પરિણામને ઉત્પન્ન કરનારું નથી. ભગવાન આત્માના પરિણામ સ્વયં પોતાથી જ થાય છે, બીજા દ્વારા થતા નથી. એટલે આ વાતને બરાબર લક્ષમાં રાખીએ તો પછી પેલી વાત બરાબર સમજાઈ જાય કે દેશના લબ્ધિથી જીવને સમ્યક દર્શન કે કેવળ જ્ઞાન કે કંઈ થતું નથી. કેવળ જ્ઞાન તો પોતે પોતાના સ્વરૂપમાં છે, એટલે દેશના લબ્ધિનો પ્રશ્ન ત્યાં તો ઉત્પન્ન થતો નથી. પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં છે એ વખતે તો પોતાના સ્વરૂપમાં જ છે, ત્યારે પછી એમાં બીજેથી કઈ દેશના સાંભળતો હોય એવું બનતું નથી. પણ સમ્યક દર્શન ઉત્પન્ન થવાની વાત કરીએ તો પણ એમાં પણ એ નિમિત્ત કંઈ કરતું નથી. આગળ પણ બીજો પ્રશ્ન એક લીધો છે, પરંતુ નિમિત્ત મદદરૂપ થાય, સહાય થાય છે? ગુરુદેવે ના પાડી કે ના, એક ટકો નહીં. એ પર્યાય જયારે થવાની છે ત્યારે થાય છે, એ સ્વયં પોતાથી થાય છે, એમાં નિમિત્ત કંઈ કરતું નથી. નિમિત્ત બધા જ ધર્માસ્તિકાયની જેમ વર્તે છે, ધર્માસ્તિકાય વત વર્તે છે. એટલે કે ધર્માસ્તિકાય ગતિ કરતા પદાર્થ કે જીવને ગતિ કરવામાં નિમિત્ત કારણ છે ત્યારે એ ખરેખર કંઈ કરતું નથી. એ કંઈ જીવ કે પૂતગળને એ ધક્કો મારીને ગતિ કરાવતું નથી. જીવ કે પૂતગળને ગતિ કરવી હોય તો કરવા દે, નથી કરતું તો કરાવતું નથી. એટલે બધા જ નિમિત્તો એવી રીતે જ વર્તે છે. એટલે કોઈ નિમિત્તને એમ માનવું નહીં કે એને કારણે આ કાર્ય થયું, એમ માનવું નહીં. એ વખતે એ ઉત્પન્ન થવાનું, એવી પર્યાય ઉત્પન્ન થવાનો કાળ હતો અને એ કાળ હતો ત્યારે એ કાર્ય થાય છે, એ એનું પોતાનું કાર્ય છે, દ્રવ્યનું પોતાનું કાર્ય છે. અને જ્યારે થાય છે તો એનો સમય છે, એને કાળલબ્ધિ કહી. એટલે કાળલબ્ધિની વાત કરતા કહ્યું છે કે કાળલબ્ધિ એટલે શું, કે દરેક દ્રવ્યની સમયે સમયે જે પર્યાય થાય છે તે સ્વકાળે થાય છે અને તે એની કાળલબ્ધિ છે. કાળ પાક્યો આપણે કહીએ છીએ, પણ જ્યારે કાર્ય થયું ત્યારે કાળ પાક્યો એમ કહેવાય. એમ નથી કે કાળ કોઈ પાકે એટલે કાર્ય થાય, એમ નથી હોતું. કાળની તો સાપેક્ષતા છે. વારંવાર આ વાત સમજવા જેવી છે, બહુ બધો ગૂંચવાળો લોકોને બહુ જ છે કે એનો 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 કાળ પાકે ત્યારે આમ થાય ને, કાળ પાકે ત્યારે, પણ કાળ પાકે એમ નહીં, એ કાર્ય થયું ત્યારે એ કાળ જે છે એને કાળ પાક્યો કહેવાય, એ કાળ લબ્ધિ કહેવાય. કેમ કે કાળ દ્રવ્ય જુદું છે ભાઈ, કાળ દ્રવ્ય જુદું છે. એની પર્યાય જે થાય છે, પરિણમન થાય છે, એને આપણે સમય દ્વારા માપીએ છીએ, સમય દ્વારા એને જાણીએ છીએ કે આ સમય, એક સમય, બીજો સમય, ત્રીજો સમય, ચોથો સમય, અસંખ્ય સમયોની એક સેકન્ડ ગણીએ છીએ. તો એ સમય બદલાય છે, તે બદલાય છે એ કોનું પરિણમન છે? એ કાળ દ્રવ્યનું પરિણમન છે ભાઈ. કાળ દ્રવ્ય છે, છ દ્રવ્ય ભગવાને જોયા એવું એક કાળ દ્રવ્ય છે. અને કાળ દ્રવ્યનું પણ પરિણમન થાય છે, દરેક દ્રવ્યનું પરિણમન થાય છે. કેમ કે એમાં એવા ગુણ છે, દરેક દ્રવ્યમાં જેવા ગુણ છે એવું એનું પરિણમન હોય છે. તો કાળ દ્રવ્યનું પરિણમન થાય ત્યારે જે થાય છે એની પર્યાય એને આપણે સમય કહીએ છીએ, કે આ એક સમય, બીજો સમય, ત્રીજો સમય, એમ અસંખ્ય સમય એટલે એક સેકન્ડ કહીએ છીએ. એ બધું કાળ દ્રવ્યનું પરિણમન એની પર્યાય છે. હવે કાળ દ્રવ્યનું પરિણમન અહીંયા જીવમાં શું કરે? એ દ્રવ્ય જુદું, એની પર્યાય જુદી, અને એ પર્યાય અહીંયા કંઈક કરાવે, આ જીવમાં કરાવે. આપણે એને એમ માની લઈએ છીએ કે એ કાળ પાકે એટલે એ સમયે અહીંયા કંઈક કરી દે, એમ નથી ભાઈ. તમને જ્યારે જ્ઞાન થયું, સમ્યક દર્શન થયું, ત્યારે એ તમારા જ્ઞાનની પર્યાય થઈ, એ ક્રમબદ્ધ છે બધું, અને એ તમારા પુરુષાર્થને કારણે થઈ છે. એ વખતે જે કાળ છે એને એ કાળને એમ કહેવામાં આવે કે કાળ લબ્ધિ પાકી. પછી કાળ એમાં કંઈ કરે છે એમ નથી. અહીંયા કાળ લબ્ધિ વિશે સ્પષ્ટતા કરી છે ગુરુદેવે, કે છે કાળ લબ્ધિ એટલે શું, દરેક દ્રવ્યની સમયે સમયે જે પર્યાય થાય છે તે સ્વકાળે થાય છે. એટલે એ પર્યાયનો એ કાળ છે, એ એનો સ્વકાળ, એ પર્યાય થવાની હતી એ એનો કાળ, અને તે એની કાળ લબ્ધિ છે. ત્યારે પછી નિમિત્ત હો ભલે, પરંતુ નિમિત્ત તે પર્યાય ઉત્પન્ન કરી છે એમ નથી. એટલે કાળ લબ્ધિ છે એને કારણે પણ કે એ થઈ છે એમ નથી. એ તો બધું વ્યવહારથી દર્શાવવામાં આવ્યું છે, અને વ્યવહારથી કંઈ નિશ્ચય ઉત્પન્ન થાય છે એમ પણ નથી. એના વિશે થોડીક વધારે સ્પષ્ટતાઓ અહીંયા કરી છે આપણે, એ ભાગ પણ લઈએ. કેમ કે કસ વિશેની તો ઘણી બધી વાત થઈ ગઈ છે, હવે જે બીજી જે વાતો આમાં લીધી છે ગુરુદેવે એ બહુ સરસ વાત છે. 250 પાના ઉપર પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો પાના નંબર 250 ઉપર આ સમ્યક દર્શનની વાત આવી ત્યારે પછી કોઈએ પ્રશ્ન કર્યો કે પછી સમ્યક દર્શન જે છે એ તો નિસર્ગજ અને અધિગમજ એમ બે પ્રકારે કહ્યું છે ને, નિસર્ગજ અને અધિગમજ. નિસર્ગજ એટલે સ્વયં પોતાની મેળે જ ઉત્પન્ન થાય, અને અધિગમજ એટલે એમાં કંઈક કારણ હોય એવો સામાન્ય અર્થ થાય છે. એવો સામાન્ય અર્થ છે, પણ એનો સાચો શું અર્થ લેવાનો એ વાત અહીંયા સમજાવી છે. પ્રશ્ન કર્યો કે સમ્યક દર્શન તો બે પ્રકારે હોય છે ને, ઉત્પત્તિની અપેક્ષાએ બે ભેદ પાડ્યા છે સમ્યક દર્શનના, ઉત્પત્તિની અપેક્ષાએ નિસર્ગ જ અને અભિગમ જ. આપણે શિબિરમાં આ વાત ઘણી વાર લીધી છે. તો એ બે પ્રકારે હોય છે ને એમ કે ઉત્પત્તિની અપેક્ષાએ, તો ગુરુદેવ એનો ઉત્તર આપે છે કે અધિગમ જ સમ્યક દર્શન પણ થયું છે તો પોતાથી જ. અધિગમ જ એટલે પર નિમિત્તે બીજાના કારણે, એમ એવો અર્થ કરવામાં જયારે આવે છે એટલે કે દેવગુરુ શાસ્ત્રના નિમિત્તે જે સમ્યક દર્શન થયું એ અધિગમ જ સમ્યક દર્શન છે, અને નિસર્ગ જ સમ્યક દર્શન છે એ પોતાની મેળે સ્વયં સ્વતંત્ર થાય છે, એવો એમાં સ્થૂળ અર્થ કરવામાં આવ્યો છે. તો એની સમજ આપતા અહીંયા ગુરુદેવ સમજાવે છે કે ભાઈ અધિગમ જ સમ્યક દર્શન પણ થયું છે તો પોતાથી જ, એટલે દેવગુરુ શાસ્ત્રથી થયું છે એમ નથી. એ તો નિમિત્ત કારણ છે, પરંતુ નિમિત્તની ત્યારે ઉપસ્થિતિ હોય છે તેથી એનાથી સમ્યક દર્શન થયું છે એમ કહેવાય છે, એવો એ વ્યવહાર છે. દેવગુરુ શાસ્ત્રના નિમિત્તે સમ્યક દર્શન થયું છે એટલે એ વખતે એની ઉપસ્થિતિ હતી, એવા કોઈ નિમિત્ત હતા માટે એમ કહેવામાં આવ્યું કે સમ્યક દર્શન એનાથી થયું. નિમિત્તથી સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય છે એમ ત્રણ કાળમાં નથી. આ વાત લોકોને અઘરી પડે છે. સમ્યક દર્શન થાય છે કે આ જીવની પર્યાયમાં થાય છે, જીવની પર્યાય બીજા કોઈ કરે એ કઈ રીતે બને, એનો કરતા જીવ પોતે જ હોય, જીવ પોતે પોતાના પુરુષાર્થ દ્વારા જ એ સમ્યક દર્શન પ્રગટ કરે છે, આ સ્પષ્ટ વાત છે. પણ એ વખતે હાજર જે નિમિત્ત છે એની ઉપર આરોપિત કથન કરવામાં આવે કે એને કારણે થયું, ગુરુની વાણી સાંભળવાને કારણે થયું, શાસ્ત્રના અભ્યાસને કારણે થયું, સ્વયં તીર્થંકર ભગવાનની ઓમકાર ધ્વનિ સાંભળતા થયું, એટલે એ નિમિત્ત છે એના દ્વારા થયું એમ કહેવામાં આવે. પણ એ તો ઉપચારથી કહેવામાં આવ્યું છે, એ વ્યવહાર છે. કેમ કે જીવની પર્યાય જે થઈ છે, સમ્યક દર્શનની પર્યાય જીવમાં થઈ છે, અને એવી પર્યાયની ઉત્પત્તિ થાય એમાં નિમિત્ત કારણ જે છે એ ખરેખર કંઈ કરતું નથી. નિમિત્ત કાર્યને ઉત્પન્ન કરે કે નિમિત્તમાં કાર્ય ઉત્પન્ન કરવાની તાકાત હોય એમ હોતું જ નથી. નિમિત્ત કાર્યને ઉત્પન્ન કરે કે નિમિત્તમાં કાર્ય ઉત્પન્ન કરાવવાની તાકાત છે કે ઉત્પન્ન થનારી પર્યાય નિમિત્તની અપેક્ષા રાખીને ઉત્પન્ન થાય છે એમ છે જ નહીં. જે કાર્ય થવાનું છે તે થાય છે ત્યારે એને નિમિત્તની અપેક્ષા નથી. નિમિત્તની અપેક્ષા નથી કે નિમિત્ત આવે તો હું થવું, કાર્ય જ્યારે થાય ત્યારે નિમિત્ત ના આવે ત્યાં સુધી કાર્ય નથી થતું, એવું ઊંધું શીખવાડવામાં આવી રહ્યું છે. ભાઈ કાર્ય નથી થતું માટે પછી એ વખતે નથી તો નિમિત્ત નથી એમ કહેવામાં આવે, પણ નિમિત્ત હાજર હોય છતાંય કાર્ય નથી થતું એનું શું કારણ એમ વિચાર કરો ને. અહીંયા ઊંધું બહુ શીખવાડવામાં આવે છે કે જો આ નિમિત્ત મળ્યું ત્યારે કાર્ય થયું, એ નિમિત્ત નહોતું મળ્યું ત્યાં સુધી આમ નહોતું થતું, એવું ઊંધું બહુ શીખવાડવામાં આવે છે. એમને એમ કહીએ કે તમે બીજી અપેક્ષાથી બીજી રીતે વિચાર કરો ને, કે નિમિત્ત હાજર હતું છતાંય બધાને કાર્ય નથી થતું એનો અર્થ શું થયો, કે નિમિત્ત કાર્ય નથી કરતું, એનું ઉપાદાન છે એ કાર્ય કરે છે. એટલે જીવનું ઉપાદાન ક્યાં છે, એનામાં છે. એક દ્રવ્યમાં જે કંઈ કાર્ય થાય એમાં બીજું દ્રવ્ય કંઈ કરતું નથી. જીવમાં સમ્યક દર્શન થાય ત્યારે નિમિત્ત કંઈ કરતું નથી. એટલે શ્રી ગુરુનો ઉપદેશ સાંભળીને એમને એ સમ્યક દર્શન થયું એમ જે વાત આવે એ નિમિત્તનું કથન છે. આગળ પણ વાત કરી છે કે ખરેખર તો દ્રવ્ય પર્યાયને કરે છે એ પણ પર્યાર્થિક નૈતિક કથન છે. જો હવે જરા ગૂંચવાતા નહીં, થોડીક સૂક્ષ્મતાથી વાત છે. બીજી વાત કરી છે અહીંયા, દ્રવ્ય પોતે પોતાનું કાર્ય કરે છે એમ આપણે કહ્યું, એમ સિદ્ધ કર્યું. એમાં એમ કહીને આપણે એમ કહેવું છે કે બીજું દ્રવ્ય નથી કરતું, બીજું દ્રવ્ય એમાં એટલે નિમિત્ત છે એ એમાં કંઈ કરતું નથી. પણ ખરેખર હજી અંદર ડેપ્થમાં વધારે જઈએ, વધારે ઊંડાણમાં જઈએ ત્યારે પણ ખરેખર તો દ્રવ્ય શું કરે છે, તો કે ખરેખર તો દ્રવ્ય એ પોતે પોતાની પર્યાયને નથી કરતું, પણ એ પર્યાયસ્થિક નહીંથી એમ કહેવાય કે દ્રવ્ય પર્યાયને કરે છે. બાકી ખરેખર જોવા જઈએ તો પર્યાય સ્વતંત્રપણે થાય છે, પર્યાય સ્વતંત્રપણે થાય છે. માટીથી ઘડો થયો છે એમ જ્યારે કહીએ ત્યારે ત્યાં એ બતાવવું છે કે બીજું દ્રવ્ય એનું કરતા નથી. માટીમાંથી ઘડો બન્યો ત્યારે પેલું કુંભાર એનો કરતા નથી, એ દ્રવ્ય માટી પોતે જ એનો કરતા છે, અને એ દ્રવ્ય માં જ કાર્ય થયું છે એટલે કારણ પણ દ્રવ્યમાં છે એમ ત્યાં દર્શાવવું છે. પણ વધારે સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો એ જે દ્રવ્ય છે એની પર્યાયને કરતું નથી, પર્યાય સ્વતંત્રપણે થાય છે. એટલે ધ્રુવ માટી ઘડાની પર્યાયને કરે નહીં. એવી જ રીતે ભગવાન આત્મા ધ્રુવ આત્મા છે, એ નિશ્ચયથી એ પર્યાયને અડતો પણ નથી અને પર્યાયને કરતો પણ નથી. એ પર્યાયને અડતો પણ નથી ને પર્યાયને કરતો જ નથી. પર્યાય સ્વતંત્રપણે થાય છે, પર્યાયના સત્કારકો એના પોતાના. પ્રભુ સમજાય એટલું સમજવું, આ બધી વાતો સિદ્ધાંતની વાતને યાદ રાખવી અને ફરીથી વાંચવું અને ચમત્કાર થશે. એકદમ વાત અચાનક જ બેસી જશે. આ વાતને વારંવાર વાંચવાથી અને એના ઉપર શાંત ચિત્તે વિચાર કરતા એવો ચમકારો થશે ને અંતરમાં, અને બધું બેસી જશે કે આ હા, આ વાત મને આમ મને કેમ નહોતી સમજાતી, આ હા તો બહુ સહેલું છે, આમ જ હોય, આમ જ હોય એવા નિર્ણયો થઈ જશે. ને પછી એ નિર્ણયો જશે નહીં, જીવન પર્યંત એ વાત બરાબર એમ જ રહેશે. અને સમ્યક દર્શન થશે પછી તો બધું ફરી જશે. પછી એ બધાની કંઈ યાદ રાખવાની પણ જરૂર નહીં રહે. આ તર્કને બધું કરી અને આપણે દ્રઢતા કરવાની છે અને પછી મૂળ માર્ગ જે છે એને અપનાવવાનો છે. પુરુષાર્થ તો પોતાના સ્વરૂપમાં કરવાનો છે. વળી અહીંયા એક પ્રશ્ન લીધો છે કે સાંભળવાથી જ્ઞાન થાય ને? ગુરુદેવે જવાબ આપ્યો છે કે ભાઈ ભાષા તો જડ છે, એનાથી જ્ઞાન કેમ થાય? ભાષા જડ છે, બરાબર છે ને, ભાષા તો જડ છે, એનાથી કંઈ જ્ઞાન થાય નહીં. સાંભળવાથી કંઈ જ્ઞાન થતું નથી. વાણીની પર્યાય ઉત્પાદક ઉત્પાદક બને અને જ્ઞાન એ ઉત્પાદ્ય એમ છે જ નહીં, એટલે જ્ઞાન ઉત્પન્ન થાય. વાણીની પર્યાય એ જ્ઞાનને ઉત્પન્ન કરે એવું બને નહીં. પેલું દ્રવ્ય જુદું, આ દ્રવ્ય જુદું. વાણી છે ને એ તો પૂતગલ છે, ભાષા વર્ગણા. એ ઉત્પાદક થાય, ઉત્પન્ન કરનાર બને અને ઉત્પન્ન શું થાય? જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય એમ બને જ નહીં, એવું બનતું જ નથી. જ્ઞાન ઉત્પાદ્ય એટલે જ્ઞાન ઉત્પન્ન થાય. અને કોણ ઉત્પન્ન કરે? વાણીની પર્યાય. હવે વાણી જુદી, જ્ઞાન જુદું. જ્ઞાન જીવમાં અને વાણી બારમાં. વાણી પૂતગળ, પેલું દ્રવ્ય જુદું અને આ જીવ દ્રવ્ય જુદું. એમાં એ બંનેની વચ્ચે ઉત્પાદક ઉત્પાદ્ય એવો સંબંધ છે જ નહીં. કર્તા કર્મનો પણ સંબંધ એમાં છે જ નહીં. કારણ અને કાર્ય એવો સંબંધ જે છે એ બે દ્રવ્ય વચ્ચે હોતો જ નથી. આ બધાને સમજીએ તો આપણને ખ્યાલમાં આવે કે વાણી ખરેખર એ જીવમાં જ્ઞાન ઉત્પન્ન કરતી નથી. હવે છેલ્લી વાત લઈએ. આ બધું આખે આખું બધું વાંચવા જેવું છે, બધાએ શાંતિથી વાંચવું અને એના સંબંધી કોઈ વધારે વિશેષતાથી સમજાય અથવા તો કોઈ પ્રશ્ન હોય તો આપણે જરૂરથી લઈશું. આજે આ પૂરું કરીએ, આપણે છેલ્લી વાત જે છે એને લઈએ કે ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા પોતાના આશરે અંદરમાં જ્યારે સમ્યક દર્શન જ્ઞાનની પર્યાય ઉત્પન્ન કરે છે ત્યારે તે ધર્મની ઉત્પત્તિ થવાની પ્રથમ ક્ષણ છે. ત્યારથી ધર્મની શરૂઆત થાય છે, ત્યારે ધર્મની ઉત્પત્તિ થઈ. અને છેલ્લે કહ્યું છે કે પ્રભુ તારી મોટપ પાર વિનાની અપાર છે. તું ભગવાન આત્મા કેટલો મહાન છે એ દર્શાવી અને કહે છે કે પ્રભુ તારી મોટપ પાર વિનાની અપાર છે. તારી મોટપ પ્રગટ કરવા માટે રાગની હીણી દશાના આલંબનની તને જરૂર નથી, તને કોઈ રાગની જરૂર નથી. તું જ મોટો છો, તું જ પૂર્ણ છો, તારે બીજા કોઈ સુભાવની જરૂર નથી. તારું બધું તારામાં જ પડ્યું છે, તું કોઈ વાતે અધૂરો નથી. એટલે વ્યવહારની અપેક્ષા રાખ્યા વિના જ પોતાના સ્વભાવની ઉત્પત્તિ પોતાને લઈને સ્વકાળે સ્વ આશ્રિત પુરુષાર્થ દ્વારા થાય છે. આ વાતને બરાબર રાખવી એટલે નિમિત્ત અને વ્યવહાર બધું જેમ છે તેમ સમજાઈ જશે અને આ જ પુરુષાર્થની દિશા છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સ્વાધ્યાય પૂરો કરતા પહેલા સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત પ્રણમ પદ તે વરતે જયતે.